તારીખ 12/3/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
Okay. ખરેખર સત્ય શું છે. પછી એ સત્ય ગમે ત્યાં છે કે અમારી વાત છે. જેમ કે કોઈ કોઈ વાત અન્ય મત ની સત્ય હોય છે એનું કારણ એ છે કે મૂળ એની મત દિવ્ય ધ્વનિ માંથી નીકળેલો હોય છે. દ્રષ્ટાંત લઈએ વેદાંત ની અંદર બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એમ કહેવામાં આવે છે. આ બહુ પ્રસિદ્ધ વચન છે સંસ્કૃત. તો શું છે ક્રમ એટલે આત્મા. આખા જગત માં મારે કોઈ નું પ્રયોજન નથી. મારા સુખ માટે મારા આત્મા પ્રયોજન તીર્થંકર દેવ ની દિવ્ય ધ્વનિ માં કહેવાનો આશય એટલો અર્થનો અનર્થ સમજાય ત્યારે આત્મા સિવાય જગતમાં કોઈ છે જ નહીં એમ એ લોકો લઈ લીધું. એક આત્મા છે જગતમાં, એક પરમ છે, બાકી કોઈ બીજી ચીજ જ નથી. કોઈ પરમાણુ નથી, આકાશ નથી, કામ નથી, કઈ છે બીજા જીવો એમ લઈ લીધું. એમાં તો એ અનર્થનો નિષેધ થાય પણ પરમાર્થે એ વાક્ય વચનનો સદુપયોગ થતો હોય તો એ પરમ સત્ય છે. એ જ વચન પરમ સત્ય છે કેમ કે કોઈને કોઈ નયમાંથી નયા વાસ થયો છે. આત્મા પ્રત્યે લઈ જનાર કોઈ પણ વાત આભાસિત થાય ત્યારે તે આત્માથી દૂર જાય છે. સત્ય વિશાળતા હોય છે ત્યાં આ સમજાય છે. કેમ કે કોઈ એમ કહે કે અમે તો ઈશ્વર કરતાને માનીએ છીએ અને અમને એ માનવા કંઈક ઠીક લાગે છે, તો એ માન્યતા ખરેખર તો વાસ્તવિક નથી. કોઈ એવું તત્વ નથી કે જેને ઈશ્વર કહીએ અને જે જગતનું સંચાલન કરીને જગતમાં કરતા હોય, સંચાલન કરતા હોય, એવું તો કોઈ તત્વ નથી. એવી કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ ઈશ્વર નથી. પણ પોતાને કોઈ પણ કાર્ય કરવાનો અભિમાન ન રાખવું હોય એટલા પૂરતી એ વાતને ગ્રહણ કરવી એ હોય તો ઠીક વાત છે. જે કર્યું હોય મેં કઈ હું સારું કરું છું એવું વાત કરું છું, એ બધું ભગવાનની ઈચ્છા અનુસાર બધું કામ થાય છે. આપણે કઈ કરતા નથી. ગમે તો સારું કાર્ય કરે, સત્કાર્ય કરે, એ ભગવાન ઈચ્છા પ્રમાણે બધું ભગવાન જ કરે છે, હું કઈ કરતો એમ પોતાને પોતાનો અહંકણો મુકવાર છે એવો કોઈ સિદ્ધાંત ને હોથ લેવી હોય તો એટલા કરતો સારું છે. પણ એને વાસ્તવિક રૂપે સ્વીકારવું તે સારું નથી. હવે એ વાત ક્યારે પકડાય કે વિશાળતા હોય તો વિચાર, એને લઈને પણ કેટલાક અવગુણો ટાળવા માટે એ યુક્તિ કામમાં લે છે. કેટલાક લોકો એવી યુક્તિ કામમાં લે છે, એક યુક્તિ છે, વાસ્તવિકતા નથી. એમ જેની વિચારધારામાં વિશાળતા છે એ સત્યને ગમે ત્યાંથી પરખે છે, ઓળખે છે. જેને સંકુચિતતા છે તે મતમતાંતરના ખંડન ખંડનની પરિસ્થિતિમાં આવી જાય છે. ખાસ કરીને વિશાળતા છે સંપ્રદાય બુદ્ધિને, સંપ્રદાય બુદ્ધિના પાપને ઘટાડે છે. આ બહુ મોટી વાત છે. સંપ્રદાય બુદ્ધિ તો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય કે જેને ગચ્છ મતના વાળાનો નિષેધ કર્યો એના નામે સંપ્રદાય ઉભા થઈ જાય છે. કૃપાળુ એમ કહ્યું
સરળતા યથાર્થ જ હોય,
સત્પુરુષના આશયને ગ્રહણ કરવાને પાત્ર છે. સત્પુરુષની વાણી આત્મકલ્યાણનો આશય લઈને જ પ્રવર્તે છે અને તે પણ નિષ્કામ કર્મમાંથી, કોઈ સકારણ કર્મમાંથી નહીં પણ નિષ્કારણ કર્મમાંથી જે આત્મકલ્યાણના આશયથી પ્રવર્તે છે. એવા આત્મકલ્યાણના આશયને ગ્રહણ કરવો એ સરળ પરિણામ જીવ કરી શકે, વક્ર પરિણામ જીવ ન કરી શકે, એ આશયને પકડી ન શકે. જ્યારે સરળ પરિણામ જીવ છે એમના વચનમાંથી એ આશયને પકડે છે, સમજે છે, ગ્રહણ કરી શકે છે. એટલી યોગ્યતા સરળતાને કારણે સરળતા એ કરીને નિજ દોષ જોવાથી દોષના ગુપ્ત અનુમોદનનો અભાવ થાય છે, તેથી દોષિત ભાવ દૂષિત ભાવ નિરાકાર થઈ રસ અને શક્તિહીન થઈને નાશ પામે. આ જરા સૂક્ષ્મ વિષય લીધો છે કે જો જીવ સરળતાથી પોતાના દોષ ન જોવે તો એને પોતાના દોષનો નિષેધ ન આવે, અને સરળતા કરીને પોતાના દોષ મટાડવા માટે પોતાના દોષનો અવલોકન કરે નિષ્પક્ષ તો પોતાના દોષનો નિષેધ આવ્યા વિના હારી રહે. નિષેધ નથી આવતો એનો અર્થ કે અનુમોદન આવે છે, પણ અનુમોદન નો વિકલ્પ નથી ને, એટલે ખબર નથી પડતી કે હું અનુમોદન કરું છું. એને ગુપ્ત અનુમોદન કહેવાય છે. અનુમોદન નું વિશેષણ લગાવ્યું છે કારણ એ છે કે પોતાને ખબર નથી પડતી કે હું મારા દોષને સપોર્ટ કરું છું. કાં તો જીવ એનો નિષેધ કરે અને કાં તો એને સપોર્ટ કરે, અનુમોદન કરે. બે માંથી એક પણ એનું વલણ હોય હોય ને હોય, ત્રીજી જગ્યા નથી. બે માંથી શું કરે છે એને જોઈ લેવાનું. જો પોતાના દોષનો નિષેધ કરતો નથી તો એ વગર વિકલ્પે ગુપ્તપણે પણ પોતાના દોષનું અનુમોદન કરે છે અને એ જીવની અસરળતા છે. એટલે એમ થાય છે સરળ હોય તો તરત જ પકડે, આ તો કર્તવ્ય નથી, છોડવા યોગ્ય છે, મને નુકસાનનું કારણ. સરળતા એ કરીને નિજ દોષ જોવાથી દોષના ગુપ્ત અનુમોદનનો અભાવ થાય છે, અને જ્યારે ગુપ્ત અનુમોદન ન થાય એટલે કે નિષેધ આવે ત્યારે એ દોષ ભાવ નિરાકાર થાય છે. દોષ ત્યાં સુધી પાંગરે પાંગરે કે ફટકને ફટકના ક્યાં સુધી દોષ પાંગરે કાઠ્યા વળી શકે છે કે જ્યાં સુધી દોષને પોતે ટેકો આપે છે ત્યાં સુધી, અનુમોદન આપે છે ત્યાં સુધી. દોષનો નિષેધ થાય ચાલતા દોષનો નકાર આવે એટલે એ દોષ છે એ નિરાકાર થઈ જાય છે અને પોતાના આત્માનો આધાર નથી. એ દોષ રસવિહીન થાય છે, દોષનો રસ તૂટી જાય છે, દોષની શક્તિ તૂટી જાય છે અને અનુક્રમે તેનો ક્ષય થઈ જાય છે. મુમુક્ષુની ભૂમિકાના અનેક પ્રકારના દોષ નાશ કરવામાં સરળતા સૌથી મોટું શસ્ત્ર છે, સાધન છે નથી લીધું, અહીંયા શસ્ત્ર છે. દોષને કાપવા હોય એનો નાશ કરી નાખવો હોય તો સરળતા એ બહુ મોટું શસ્ત્ર છે. સરળતાથી વિરુદ્ધ પ્રકારના પરિણામ કેવા છે ન ઓળખતા હોય તો ઓળખી લેવા આવે, એના નામ કેટલાક અહીંયા એક લિસ્ટ. સરળતા ન હોય તો અસરળતા હોય કેવા કેવા પ્રકારના પરિણામ હોય એની નામાવલી એમાં લીધી છે. એક તો માયાચાર, વક્રતાના પરિણામ છે તે અસરળતાના છે. કૃત્રિમતા, દેખાવ કરવો, આડંબર કરવો, કૃત્રિમતા કરવી મનથી, વચનથી, કાયાથી, કોઈ પણ પ્રકારે, તે અસરળતાના પરિણામ છે, સરળતાથી વિરુદ્ધ જાતના પરિણામ છે. છળ કરવું, કોઈને છેતરવા, કપટ કરવું, એ પણ અસરળતા છે. હઠ કરવી, જીદ કરવી, પોતાની વાતને ખોટી હોય તો પણ છોડવી નહીં, અનર્થકારક હોય તો પણ છોડવી નહીં, એ બધા અસરળતાના પરિણામ છે. અને તેવા પરિણામો અહિતના અહિતના કારણ જાણીને અથવા સ્વયં અહિતકારી જાણીને છોડવા યોગ્ય છે, તે પરિણામો ત્યાગ કરવા યોગ્ય છે, એ પરિણામો આત્માને ઘણો નુકસાન કરશે એમ જાણવા યોગ્ય છે. થોડી શાસ્ત્ર પદ્ધતિમાં સમજણના પ્રકારની અંદર પણ સરળતાને અસરળતાના પ્રકાર ઉભા થાય છે, એના દ્રષ્ટાંત વાત કરીશ. કેમ કે આમ તો સરળતા અસરળતા મુખ્યપણે ચારિત્ર્ય ગુણોને અવલંબે છે, ક્યાંક ક્યાંક દર્શન ગુણને પણ મુખ્યપણે અવલંબે છે, અને જ્ઞાનના વિપર્યાસોમાં પણ અસરળતા ભજવે છે. અને જ્યાં સુધી આપણે જ્ઞાનનો અભ્યાસ કરનારા માણસો છીએ, વિશેષપણે જ્ઞાનમાં વધારે આપણે પ્રવૃત્તિ છે, એટલે કેટલીક વાત એ સમજવી લીધી છે કે આ શાસ્ત્ર વાંચતા વાંચતાને સમજતા સમજતા અસરળતા કેવી રીતે થાય. વિશે તો જ્ઞાનમાં ચાલતો હોય, માને કે મેં તત્વની જ વાત કરીએ છીએ, અને અંદર સાથી વ્યવહાર કેવા પ્રકારે જાણે અજાણે થઈ જાય છે એની કેટલીક ચર્ચા કરી છે. રાગનો કરતા જીવ છે, જીવ પોતે રાગ કરે છે, એવું એક શાસ્ત્ર છે. શાસ્ત્રમાં એવા આવે છે કે રાગ કોણ કરે, કે જીવ પોતે રાગ કરે છે. અને રાગ કુંડળના પરિણામ છે, જીવના નથી, એ બંને શાસ્ત્ર વચન આગમ વચન છે. આ બંને સમીસાર આવે છે. જીવ રાગ કરે છે એ પણ સમીસારનું વચન છે, અને રાગ કુંડળના પરિણામ છે, જીવના નથી, એ પણ સમીસાર આવે છે. વચન પણ પરસ્પર વિરુદ્ધ છે. એ બંને આગમ વચન છે, જે પરસ્પર વિરુદ્ધ દેખાય છે. રાગ જીવનો પણ છે અને જીવનો નથી પણ, પરસ્પર વિરુદ્ધ દેખાય છે. છતાં વિરુદ્ધ દેખાવા છતાં પ્રયોજનવશ મુખ્ય ગૌણ થઈ સરળતાથી તેમાં અવિરુદ્ધ પણ થાય છે. બંનેમાં પ્રયોજન સાધવાનું છે. રાગને પોતાનો જાણીને પણ કાઢવાનો છે, અને રાગ પોતાનો નથી એમ જાણીને પણ રાગને કાઢવાનો છે. તો પ્રયોજન તો બંનેમાં એક જ છે. માટે વચન વિરુદ્ધતા હોવા છતાં પ્રયોજનની અવિરુદ્ધતા હોવાને લીધે ખરેખર એમાં ક્યાંય વિરોધાભાસ છે, બંનેમાં આત્મકલ્યાણ છે. બે રીતે વ્યવહારમાં પણ પ્રેક્ટિકલી બે રીતે કામ થાય છે. કોઈક વાર કોઈને સમજાવીને પણ કામ લેવું પડે છે, અને તેને ને તેને એમ ડોક્ટરની સૂચના હોય અને છતાં એ લાગતો બાળક એમ કે મારે તો ખાવું જ છે,
છે, મારે ચોકલેટ ખાવી છે, પણ એનું મારું ગળું ભાવી જાય છે, ડિપ્થેરિયા થઈ જાય છે. મને ચોકલેટ ભાવે છે, મારે ખાવી છે, સમજાવવો પડે. અને ન સમજાવે તો, ન સમજે તો પછી થપથપાટ પણ કરવી પડે છે કે બેક્ષણમાં નહીં બાપ નહીં મળે તો આપણે પાછું માં પૂરી દઈશ શું કે પૂરી હતી ભલે રડે છે રડે તો પણ ના એમ બંને રીતે એને રડે છે રડાવે છે કે એને કઈ દુશ્મનાવટ થઈ ગઈ છે એ પણ રાગનું કારણ એના પ્રત્યેના રાગને લઈને એમ કરવું જરૂરી લાગે છે માટે એમ કરવું પડે છે કરવું પડે છે હોસ્પિટલ એવી રીતે બંને પ્રકારે જેમ કામ થાય છે વ્યવહારની અંદર એમ રાગને જીવનો ગણીને પણ એને કાઢવા માટે જીવનો ગણવામાં આવે છે અને એનો જોરથી નિષેધ કરવો હોય ત્યારે એમ કહેવાય કે મારો નહીં રાગ મારો નહીં સ્વભાવ મારો છે રાગ મારો સ્વભાવ નથી માટે મારો એમ કરવું પણ આત્માને હિતકારી છે એ રીતે પ્રયોજનવશ સરળતા હોય તો તેમાં અવિરુદ્ધ પણ સદાય છે જો એવા વચનમાં વિરોધ હશે એ તો આચાર્યના વચનો છે શ્રી ગુરુના વચનમાં વિરોધ ભાષે તો એમ સમજવું કે આ જીવને હજી એટલી સરળતા પડતી નથી અસરળતા છે માટે એમ થાય છે આપણો જ્ઞાન પ્રધાન સરળતા અને અસરળતા કેવી હોય ચારિત્ર પ્રધાન અને શ્રદ્ધા પ્રધાન તો કેટલીક વાતો આપણે ચર્ચામાં આવે છે મુખ્યપણે કેમ કે મુખ્યપણે એના જે પરિણામ પણ જ્ઞાનમાં પણ આવું થાય છે અસરળતાને લઈને જ્ઞાનનો દોષ થાય છે સમજણનો દોષ થાય છે અને એથી શાસ્ત્ર વચનમાં કે ગુરુ વચનમાં અવિશ્વાસ જ્યારે આવે છે ત્યારે અવિનય અને અભક્તિ થાય છે અને તેથી તીવ્ર દર્શનોના અને અજ્ઞાનના તીવ્ર પરિણામ મિથ્યા તીવ્ર થાય અજ્ઞાન તીવ્ર થાય છે એવી જ રીતે આગમ અને અધ્યાત્મમાં વિરોધ પણ અસરળતાથી ભાષે છે આગમ અને અધ્યાત્મમાં કેવી રીતે ભાષે સવાલ જ આપણે ચાલે છે કે શુદ્ધ જ્ઞાન તે આત્મા છે એમ કહે છે અને શુદ્ધ જ્ઞાન તે આત્માના જ્ઞાન ગુણની પાંચ પ્રકારની પર્યાયમાંથી એક પ્રકારનો પર્યાય છે આમ બંને શાસ્ત્ર વચન છે તો શુદ્ધ જ્ઞાન તે આત્મા છે એમાં આત્માના એકાકાર અનુભવનો આંતરધ્વનિ રહેલો છે એને પર્યાય કહેતા એ આંતરધ્વનિ ઉઠતો નથી એવો અંડરટો ઉપસી શકતો નથી અથવા એ એકાકારતાનો ત્યાં ખમ થાય છે માટે એ ભેદ એનો પર્યાયનો સાચો છે કે શુદ્ધ જ્ઞાનની જ્ઞાનની પર્યાય છે છતાં એને એ ભેદથી ત્યાં વર્ણવવામાં આવતી નથી કેમ કે ત્યાં અધ્યાત્મનો વિષય ચાલે છે આગમનો વિષય નથી ચાલતો આગમ અને અધ્યાત્મમાં આ રીતે વિરોધાભાસ લાગે અને વાતને કોઈ રીતે એક બાજુ ખેંચી જાય આગમ વાળો આગમનો પક્ષ કરી દે અને અધ્યાત્મ વચનનો નિષેધ કરે અધ્યાત્મ વાળો અધ્યાત્મમાં ખેંચી જાય ઇમ્બેલેન્સ થઈને સંતુલન ગુમાવીને અને આગમ વિચમનો નિષેધ કરે તો એ બંને અસરળ પરિણામની જીવ છે સરળ પરિણામની જીવ નથી જ્યાં જ્યાં એકાંત થાય છે બીજી રીતે કહીએ તો આગમ વચનનું એકાંત થાય કે અધ્યાત્મ વચનનું એકાંત થાય અને સંતુલન ન જળવાય ત્યારે સમજવું કે જ્ઞાન
આઠ
પુષ્કાળનો એક પત્ર છે અને આ પુષ્કાળ સુધી એ વિકલ્પ લંબાયો છે. એ લંબાવા પાછળ જેને પત્ર લખ્યું છે એને એક અંતરંગ દશાને પારખી છે અને સુપાત્ર દેવને અંતરંગ દશાનો ઉલ્લેખ પુષ્કાળના પહેલી લીટીમાં પહેલા જ પંક્તિમાં એ વાત કરે છે. એટલા માટે આટલું લાંબુ કામ થઈ ગયું. તો એ પુષ્કાળ તો લખાઈ ગયા, એની પાત્રતા અત્યારે હજારો જીવોને નિમિત્ત પડે એવી થઈ ગઈ. ઠીક, આ પુષ્કાળ હજારો વાંચે છે, સ્વાધ્યાય કરે છે, તેમના વચનાવૃતોનો સ્વાધ્યાય કરે છે, તો એની પાત્રતાને આભારી છે ને. મિત્ર, આ પુષ્કાળના આટલા વચનો ક્યાંથી નીકળ્યા હોય? પણ બહુ વાતો, ઘણી કામની વાતો એમને લખી છે. છેલ્લે લખે છે, આજે આ આઠમું પત્તું લખીએ છીએ. પુષ્કાળને પત્તું કહેવા બધે જે છે, વારંવાર વિચારવાને અર્થે લખાયેલા છે. તમને બધાને કામમાં આવે એવી વાતો છે. અમારું ચિત્ત એવા ઉદય વાળું ક્યારેક વર્તે છે? ચિત્ત વર્તે છે, અમારો આત્મા નહીં, આત્મા ક્યાંક આત્મામાં વર્તે છે. ક્યારેક વિકલ્પ એવી રીતે ચાલી જાય છે, તો વિકલ્પ વિકલ્પમાં ચાલે છે, આત્મા આત્મામાં ચાલે છે. પછી આ બે ને દિશા જુદી છે. આત્માને પરિણામની અંતર્મુખી દિશા છે, વિકલ્પ બહાર બહિર્મુખ થઈને પરિણામ છે. એ વિકલ્પ ચાલે છે, ચિત્ત એવું ક્યારેક ચાલે છે. આ એક એક વાક્યમાં એમનું પરિણમન પ્રદર્શિત થાય છે. ચિત્ત એવા ઉદય વાળું ક્યારેક વર્તે છે, એ સહેજે સહેજે વર્તે છે. અમે કઈ એના પ્રેરક બળ નથી, એ વિકલ્પોના પ્રેરક અમે નથી. સહેજે ચાલી ગયો તો એને ચાલી જવા દો, એને અમે રોકતા નથી. કૃત્રિમતા કરીને એને શાંત કરતા નથી, એના ઉપર બળાત્કાર કરીને એને દબાવતા નથી. આઠ પુષ્કાળ લખાઈ ગયા તો ભલે આઠ લખાઈ ગયા, નહીં તો ન લખાય તો કોઈને જવાબ નથી દેતા. એવા કેટલાય પુત્રો આવ્યા છે કે જેને જવાબ જ નથી દેતા, ઉત્તર જ નથી આવ્યો, આપી શકતા નથી. કેમ કે અમારું ચિત્ત વર્તતું નથી એવી રીતે. અમે એના ન વર્તે તો વર્તવા માટે બળાત્કાર કરતા નથી, અને વર્તે તો એને દાબી દેવા માટે પણ બળાત્કાર કરતા નથી. કેમ કે અમે અમારા આત્મામાં પડ્યા છીએ, એને સાથે માથાકૂટમાં ઉતરતા નથી. કેમ કે પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા છે. એક બાજુનું જોર છે, બીજી બાજુ કઈ કરવું નથી. જે થાય તે થાવ, ન થાવ તો ઉપેક્ષા છે. થાય એની પણ ઉપેક્ષા છે, ન થાય એની પણ ઉપેક્ષા છે. એવી જ્ઞાન દશા હોય. એક એક વાક્યમાં બહુ રહસ્ય ભર્યું છે. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ. સાધન સંપન્નમાં ચાર પાંચ પ્રદર્શન ગાડીઓથી સાધન સંપન્ન છે એમ નથી કીધું. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન છો તમે. ઠીક, બહારના સાધન સંપન્ન છો એટલે જવા આવવામાં કાંઈ વાંધો તકલીફ ન પડે. ડ્રાઈવર વાળી ગાડીઓ છે. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન કૃષ્ણદાસ કરે છે. આ તો વિનંતી
ठीक, अंतःकरण शुद्ध जीवन को त्याग कर लेना।